એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચાર પર ઊંડી વાત કરવાના છીએ જેણે ખરેખર આપણી જે સમજ છે ને બુદ્ધિ અને સફળતા વિશે એને ઘણી બધી બદલી નાખી છે.
હા, બિલકુલ. આજે આપણે ડેનિયલ ગોલમેનના બહુ જ પ્રખ્યાત પુસ્તક ભાવનાત્મક બુદ્ધિ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ના સારાંશ પર વાત કરીશું. આપણી પાસે જે મુખ્ય વિચારો છે એ ભાવનાત્મક બુદ્ધિ, સફળતાની ચાવી અને ભાવનાત્મક બુદ્ધિનો માર્ગ આ પુસ્તકોમાંથી તારવેલા છે.
અને આજના સમયમાં આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ લાગે છે? આ એમ લાગે છે કે આપણે એવી દુનિયામાં છીએ જ્યાં ખાલી આપણી પેલી તર્કવાળી બુદ્ધિ, આઈક્યુ કહીએ, એ પૂરતી નથી.
બરાબર.
એનાથી પણ વધારે કદાચ આપણી પોતાની અને બીજા લોકોની લાગણીઓને સમજવી, એને બરાબર હેન્ડલ કરવી, એટલે કે ભાવનાત્મક બુદ્ધિ, ઈક્યુ જ એટલે કહેવાય.
હા, ઈક્યુ.
એ આપણા સંબંધો માટે, આપણી જોબ કરિયર માટે અને ઓવરઓલ લાઈફમાં આપણે કેટલા ખુશ છીએ એના માટે વધારે જરૂરી બનતી જાય છે. આ બુકનો મૂળ સવાલ જ એ છે, ખરું ને, કે ભાઈ કેમ અમુક બહુ હોશિયાર, ઊંચો આઈક્યુવાળા લોકો પાછળ રહી જાય,
હા, સંઘર્ષ કરે,
અને સામાન્ય આઈક્યુવાળા લોકો જબરદસ્ત સફળ થાય છે? શું ફરક પાડે છે?
અને આ સવાલનો જવાબ શોધવામાં ડેનિયલ ગોલમેનનું કામ ખરેખર બહુ મહત્વનું છે. ગોલમેન પોતે એક જાણીતા મનોવૈજ્ઞાનિક છે, સાયન્સ જર્નલિસ્ટ પણ છે અને સંશોધક પણ. એમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં પીએચડી કર્યું છે અને ધ ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા મોટા પેપર માટે બ્રેઇન અને બિહેવિયર સાયન્સ પર ઓલમોસ્ટ 12 વર્ષ સુધી લખ્યું છે.
ઓકે, પણ એમની વાતમાં શું અલગ છે? બીજા ઘણા લોકોએ બુદ્ધિ પર કામ કર્યું છે, ગોલમેનનો પોઈન્ટ ઓફ વ્યૂ કેમ આટલો બધો અસરકારક ગણાયો?
મને લાગે છે એનું કારણ એમનું જે કોમ્બિનેશન છે ને એ છે. એક બાજુ એકેડેમિક રિસર્ચનું ઊંડાણ, મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ, આ બધું, અને બીજી બાજુ પત્રકાર તરીકેની એમની આવડત, એટલે એ જટિલ વૈજ્ઞાનિક વાતોને એકદમ સહેલી, રસ પડે એવી ભાષણમાં સામાન્ય માણસ સમજી શકે એમ મૂકી શકે છે.
હા, એ બરાબર.
એ વાત સાચે કે ભાવનાત્મક બુદ્ધિ શબ્દ એમણે નથી બનાવ્યો, એનો શ્રેય તો પીટર સાલોવી અને જ્હોન મેયર જેવા બીજા રિસર્ચર્સને જાય છે.
ઓહ, એમ.
હા, પણ ગોલમેને કર્યું શું કે આ કોન્સેપ્ટને લેબમાંથી બહાર લાવીને દુનિયાભરમાં પોપ્યુલર કરી દીધો, આપણા રોજિંદા જીવન સાથે જોડી દીધો, જાણે વિજ્ઞાન અને આપણી લાઈફ વચ્ચે એક બ્રિજ બનાવ્યો.
રસપ્રદ. તો ચાલો પુસ્તકના મેઇન આઈડિયા પર આવીએ. શું કહે છે ગોલમેન બેસિકલી?
પુસ્તકનો જે સેન્ટ્રલ આઈડિયા છે ને એ જ બહુ ક્રાંતિકારી છે. એમનું કહેવું છે કે ભાવનાત્મક બુદ્ધિ એટલે કે ઈક્યુ, આપણી પોતાની અને બીજાની લાગણીઓને ઓળખવી, સમજવી અને એને બરાબર રીતે સંચાલિત કરવી, આ જ એક ક્ષમતા છે.
હા,
એ આપણી પેલી ટ્રેડિશનલ બુદ્ધિ એટલે કે આઈક્યુ કરતાં લાઈફમાં સફળતા, ખુશી અને ઓવરઓલ વેલબિંગ માટે ઘણીવાર વધારે પાવરફુલ સાબિત થાય છે. પુસ્તક પેલી જૂની, આમ કહીએ તો સાંકડી વ્યાખ્યા જે હતી ને બુદ્ધિની, એને ચેલેન્જ કરે છે.
એટલે ખાલી ભણવામાં હોશિયાર હોવું કે પછી તર્ક લગાવવાની શક્તિ હોવી એટલું જ પૂરતું નથી.
બરાબર.
આપણે આપણી ફિલિંગ સાથે કેવી રીતે ડીલ કરીએ છીએ અને બીજા શું ફીલ કરે છે કે કેટલું સમજીએ છે એ કદાચ વધારે મેટર કરે છે. આ તો આપણે રોજબરોજ જોઈએ પણ છીએ નહીં. ઘણા બ્રિલિયન્ટ લોકો હોય પણ સંબંધો સાચવવામાં કે ટીમમાં ફિટ થવામાં
મુશ્કેલી અનુભવે. હા, ગોલમેન એ જ કહે છે પુસ્તક ખરેખર તો બુદ્ધિનો અર્થ જ બદલી નાખે છે ને, અને આપણું જે ભાવનાત્મક મગજ છે એની શું ઇમ્પોર્ટન્ટ ભૂમિકા છે એના પર ફોકસ કરે છે. પેલો જે આપણો જૂનો વિશ્વાસ છે ને કે બસ તર્ક અને બુદ્ધિ જ બધું છે, એની સામે સવાલ ઊભો કરે છે. ટીચર્સ, લીડર્સ, ટૂંકમાં જે કોઈ પણ સમજવા માંગે છે કે સફળતા અને ખુશી પાછળ ખરેખર શું કામ કરે છે, એમના માટે આ બુક બહુ કામની છે.
અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત મને એ લાગી કે ગોલમેન કહે છે કે ઈક્યુ કંઈ એવું નથી કે જન્મથી મળ્યું એટલું જ રહે, બદલાય નહીં.
હા, એ જ તો સૌથી મોટી આશાની વાત છે. ઈક્યુ સ્થિર નથી, એને આપણે શીખી શકીએ છીએ, ડેવલપ કરી શકીએ છીએ આખી જિંદગી. પુસ્તક આપણને ન્યુરોસાયન્સના બેઝિક્સથી શરૂ કરીને ઈક્યુના 5 મેઇન કમ્પોનન્ટ્સ, પછી રિયલ લાઈફમાં એના ઉપયોગો, સંબંધોમાં, કામ પર, હેલ્થમાં અને છેલ્લે સમાજમાં ઇમોશનલ લિટરેસીની શું જરૂર છે ત્યાં સુધી લઈ જાય છે.
સરસ. ચાલો તો આ સફરમાં થોડા અંદર જઈએ. પુસ્તક 5 ભાગમાં છે. પહેલો ભાગ છે ભાવનાત્મક મગજ. અહીં પેલી બે મનની વાત આવે છે, બરાબર ને?
હા, ગોલમેન સમજાવે છે કે આપણી પાસે જાણે બે મન છે. એક છે તર્ક કરતું મન, રેશનલ માઇન્ડ, અને બીજું છે અનુભવ કરતું, લાગણીશીલ મન, ઇમોશનલ માઇન્ડ. અને અહીં એમિગડાલાનો રોલ આવે છે.
એમિગડાલા?
હા, એ મગજનો એક ભાગ છે. આપણે એને ભાવનાત્મક ચોકીદાર કહી શકીએ. એ સતત આપણી આસપાસ કોઈ ભય કે જોખમ તો નથી ને, એ સ્કેન કરતું રહે છે. અને અહીંથી જ પેલો બીજો રસપ્રદ કોન્સેપ્ટ આવે છે, એમિગડાલા હાઈજેક, ભાવનાત્મક અપહરણ.
ભાવનાત્મક અપહરણ એટલે શું? પેલું આપણે કહીએ ને કે ગુસ્સામાં ભાન ભૂલી ગયા, કંઈક બોલી નાખ્યું કે કરી નાખ્યું જે નહોતું કરવું, એવું કંઈક.
બસ એ જ. એમિગડાલા હાઈજેક એટલે એવી સિચ્યુએશન જ્યારે કોઈ સ્ટ્રોંગ ઇમોશનલ ટ્રિગર આવે, ડર લાગે, ગુસ્સો આવે, ત્યારે આપણું આ ભાવનાત્મક મગજ એમિગડાલા એટલી ઝડપથી અને જોરથી કંટ્રોલ લઈ લે છે કે આપણું પેલું તર્કવાળું મગજ વિચારે પહેલા જ રિએક્શન અપાઈ જાય છે. આપણે પછી વિચારીએ કે આ શું કરી નાખ્યું. જેમ કે રોડ પર કોઈ કટ મારે ને, આપણો મગજ છટકે, પછી ભલે ને આપણો જ ટાઈમ બગડે. એ એકદમ ક્લાસિક ઉદાહરણ છે.
સમજાયું. એટલે આપણે આવેશમાં આવીને જે અતાર્કિક વર્તન કરીએ છીએ એની પાછળ આ બાયોલોજી છે. લાગણીઓ ખાલી ફિલિંગ નથી, પણ મગજના પાવરફુલ રિસ્પોન્સ છે. આ જાણવું જરૂરી છે. ઓકે, તો બીજો ભાગ છે ભાવનાત્મક બુદ્ધિનું સ્વરૂપ, એના 5 મુખ્ય ઘટકો.
હા, અહીં ગોલમેન ઇક્યુના 5 પિલર્સની વાત કરે છે. પહેલું છે સ્વજાગૃતિ, સેલ્ફ અવેરનેસ, એટલે કે પોતાની લાગણીઓ, પોતાનો મૂડ કેવો છે અને એની પોતાના વિચારો પર, વર્તન પર અને બીજા લોકો પર શું અસર થાય છે એ સમજવું. આ ઇક્યુનો પાયો છે.
પણ આ પોતાની લાગણીઓને ઓળખવી એ ખરેખર સહેલું છે? મને તો ઘણીવાર એમ લાગે કે આપણને પોતાને જ ખબર નથી હોતી કે આપણે શું ફીલ કરી રહ્યા છીએ, કે શા માટે આવું ફીલ કરીએ છીએ, ગુસ્સો છે કે ફ્રસ્ટ્રેશન છે.
સાચી વાત. એટલે જ સ્વજાગૃતિ એ કોઈ એકવારનું કામ નથી, એ સતત ચાલતી પ્રોસેસ છે. એના પર ધ્યાન આપવું પડે. બીજો કમ્પોનન્ટ છે સ્વનિયમન, સેલ્ફ રેગ્યુલેશન. આ એટલે આવેશવાળી કે નેગેટિવ લાગણીઓ અને મૂળને કાબૂમાં રાખવાની કે એની દિશા બદલવાની ક્ષમતા. કંઈ પણ રિએક્ટ કરતા પહેલા વિચારવું. આનો મતલબ લાગણીઓને દબાવી દેવી એવો નથી.
હા, એ નહીં,
પણ એને બરાબર રીતે મેનેજ કરવી. ચિંતા થાય, ગુસ્સો આવે, દુઃખ થાય, ત્યારે પોતાને શાંત કેવી રીતે પાડવું, પરિસ્થિતિને અલગ રીતે કેમ જોવી, એ આવડત.
એટલે પેલું જે એમિગડાલા હાઈજેક થાય એને રોકવાની ચાવી આ સ્વનિયમનમાં છે, કે ભાઈ જરા થોભો, વિચારો, પછી જવાબ આપો.
બરાબર. પછી ત્રીજું છે પ્રેરણા, મોટિવેશન. આનો મતલબ છે કે પોતાના ગોલ સુધી પહોંચવા માટે પોતાની લાગણીઓનો ઉપયોગ કરવો. એમાં પેલું ડિલેડ ગ્રેટિફિકેશન આવે.
એટલે
તાત્કાલિક નાના આનંદને જતો કરીને લાંબા ગાળાના મોટા ધ્યેય માટે મથ્યા રહેવું, આવેશ પર કંટ્રોલ રાખવો અને જ્યારે નિષ્ફળતા મળે કે મુશ્કેલી આવે ત્યારે હિંમત હાર્યા વગર આશા અને ઓપ્ટિમિઝમ જાળવી રાખવું. ગોલમેન અહીં પેલી ફેમસ માર્શમેલો ટેસ્ટની વાત કરે છે.
હા, એ ખબર છે, પેલી બાળકો વળી.
હા, જેમાં જે બાળકો થોડીવાર રાહ જોઈને વધારે માર્શમેલો મેળવવાનું પસંદ કરી શક્યા એ લોકો પાછળથી લાઈફમાં વધારે સફળ થયા. આ રાહ જોવાની જે ક્ષમતા છે ને, એ પણ એક ઇમોશનલ સ્કિલ છે.
ચોથું છે સહાનુભૂતિ, એમ્પેથી. આ શબ્દ તો બહુ વપરાય છે. ગોલમેનના સંદર્ભમાં એનો શું મતલબ થાય?
સહાનુભૂતિ એટલે બીજા લોકો કેવું ફીલ કરી રહ્યા છે એ સમજવું, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવો અને એમની લાગણીઓને ધ્યાનમાં રાખીને એમની સાથે વર્તવું. આ સાચા અર્થમાં પીપલ સ્કિલ છે. ખાલી કોઈના માટે દયા આવવી એના કરતાં ઘણું વધારે છે. એમની જગ્યાએ પોતાને મૂકીને વિચારવાની કોશિશ કરવી. આના માટે પેલા નોન વર્બલ ક્યુઝ સમજવા પણ જરૂરી છે. અવાજનો ટોન, ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ.
અને આજના સમયમાં, ખાસ કરીને આપણે ત્યાં ભારતમાં જે આટલી બધી ડાયવર્સિટી છે, અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો સાથે રહેવાનું છે, ત્યાં તો એમ્પેથીનું મહત્વ કેટલું વધી જાય છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટાળવા અને સારા સંબંધો માટે બહુ જ જરૂરી.
ચોક્કસ. અને પાંચમો અને છેલ્લો કમ્પોનન્ટ છે સામાજિક કૌશલ્યો, સોશિયલ સ્કિલ્સ એટલે રિલેશનશિપ મેનેજ કરવાની અને નેટવર્ક બનાવવાની આવડત, બીજા સાથે કોમન ગ્રાઉન્ડ શોધવું, કનેક્શન બનાવવું, સંબંધો ટકાવી રાખવા, એમાં બીજાને સમજાવવાની કળા, ક્લિયર કમ્યુનિકેશન, ઝઘડા કે મતભેદ થાય તો એને સારી રીતે ઉકેલવા, ટીમમાં સાથે મળીને કામ કરવું, આ બધું આવે. સામાજિક કૌશલ્યો ખરેખર તો પેલા ચાર કૌશલ્યો સ્વજાગૃતિ, સ્વનિયમન, પ્રેરણા અને સહાનુભૂતિનું પરિણામ છે. જ્યારે તમે તમારી જાતને અને બીજાને સમજો છો ત્યારે જ તમે સારા સંબંધો બનાવી અને નિભાવી શકો છો.
ઓકે, તો આ પાંચેય ક્ષમતાઓ જાણી પણ સવાલ એ થાય કે આ બધું ખાલી થિયરી છે કે પછી પ્રેક્ટિકલી આપણા જીવનમાં, સંબંધોમાં, ઓફિસમાં આપણી હેલ્થ પર એની કોઈ અસર દેખાય છે? પુસ્તકનો ત્રીજો ભાગ આના પર જ છે, ભાવનાત્મક બુદ્ધિ વ્યવહારમાં.
હા, અને અહીં ગોલમેન બહુ રસપ્રદ એક્ઝામ્પલ્સ અને રિસર્ચ આપે છે. જેમ કે નજીકના સંબંધોની વાત કરીએ, એ મનોવૈજ્ઞાનિક જ્હોન ગોટમેનના રિસર્ચની વાત કરે છે. ગોટમેન કહે છે કે લગ્નની સફળતા એના પર નથી કે કપલ ઝઘડે છે કે નહીં, કારણ કે બધા ઝઘડે છે.
હા, એ તો છે,
પણ તેઓ કેવી રીતે ઝઘડે છે એના પર આધાર રાખે છે. જે સંબંધો તૂટી જાય છે એમાં ઘણીવાર તિરસ્કાર, સતત ટીકા, ડિફેન્સિવનેસ જેવી નેગેટિવ ઇમોશનલ પેટર્ન જોવા મળે છે. જ્યારે સફળ કપલ્સ મતભેદ થાય ત્યારે પણ એમ્પથી અને સેલ્ફ રેગ્યુલેશનથી કામ લે છે, ઝઘડા પછી પેચઅપ કરવાની કોશિશ કરે છે, એકબીજાની ફિલિંગ્સને વેલિડેટ કરે છે.
એટલે ઝઘડો થાય ત્યારે પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાપરવી પડે. અને કાર્યક્ષેત્રમાં, ઓફિસમાં ઇક્યુ કઈ રીતે કામ આવે?
ગોલમેન એને હૃદયથી સંચાલન કહે છે. એમની દલીલ છે કે આજના વર્કપ્લેસમાં આઈક્યુ અને ટેકનિકલ સ્કિલ્સ તો ખાલી એન્ટ્રી ફી જેવી છે, એ જોઈએ, પણ એ તમને ભીડથી અલગ નથી કરતી. જે વસ્તુ ખરેખર સારા પરફોર્મર્સ અને સારા લીડર્સને અલગ પાડે છે તે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે.
એટલે હવે પેલું ખાલી ઓર્ડર આપવાવાળું લીડરશિપ નહીં ચાલે, લોકોને સમજવા પડશે, એમની લાગણીઓનું ધ્યાન રાખવું પડશે. લીડરશિપની ડેફિનેશન બદલાઈ ગઈ.
બિલકુલ, એમ્પથી, ટીમવર્ક કરવાની ક્ષમતા, બીજા પર પોઝિટિવ ઇન્ફ્લુએન્સ કરવાની આવડત, પ્રેશરમાં શાંત રહેવાની ક્ષમતા, પોતાની લાગણીઓ અને વર્તનને મેનેજ કરવું, આ બધી સ્કિલ્સ સફળ લીડરશિપ માટે બહુ જ ક્રિટિકલ છે. અને ત્રીજો મુદ્દો છે મન અને સ્વાસ્થ્યનો કનેક્શન.
આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કહીએ છીએ ને ચિંતા ચિતા સમાન, શું સાયન્સ પણ આ માને છે?
ચોક્કસ, ગોલમેન સમજાવે છે કે આપણી ઇમોશનલ સ્ટેટ અને ફિઝિકલ હેલ્થ વચ્ચે સ્ટ્રોંગ લિંક છે. લાંબા સમયનો ગુસ્સો, ચિંતા, સ્ટ્રેસ આ બધું આપણી ઇમ્યુન સિસ્ટમને નબળી પાડી શકે છે, બ્લડ પ્રેશર વધારી શકે છે અને હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનું રિસ્ક વધારી શકે છે.
ઓહ બાપરે.
એનાથી ઉલટું, પોઝિટિવ ઇમોશન્સ, આશાવાદ અને સારા સોશિયલ કનેક્શન્સ જે સારી સોશિયલ સ્કિલ્સથી બને છે હેલ્થ પર પ્રોટેક્ટિવ ઇફેક્ટ કરી શકે છે. એટલે આપણી લાગણીઓનું ધ્યાન રાખવું એ એક જાતની પ્રિવેન્ટિવ મેડિસિન જેવું જ છે.
બરાબર, આ તો થઈ પ્રેક્ટિકલ એપ્લિકેશનની વાત. ચોથો ભાગ છે તકની બારીઓ. શું ઇક્યુ ડેવલપ કરવાની કોઈ ખાસ ઉંમર હોય છે?
ગોલમેન કહે છે કે બાળપણ અને ટીનેજ બહુ ક્રુશિયલ ટાઈમ છે, કારણ કે ત્યારે બ્રેન બહુ ફ્લેક્સિબલ હોય છે, પ્લાસ્ટિક હોય છે. એ ઉંમરે જે ઇમોશનલ લેસન શીખવા મળે, જેમ કે ફ્રસ્ટ્રેશન કેવી રીતે હેન્ડલ કરવું, ગુસ્સા પર કંટ્રોલ કેમ રાખવો, બીજા માટે એમ્પથી કેમ રાખવી, એ જીવનભર ટકી રહે એવી સ્ટ્રોંગ ન્યુરલ પાથવેઝ બનાવે છે.
પણ માનો કે બાળપણમાં આ બધું શીખવાનું રહી ગયું તો પછી શું? પછી કંઈ ના થઈ શકે? આ થોડી ચિંતા કરાવે એવી વાત છે.
ના, અને એ જ આ ભાગનો સૌથી હોપફુલ મેસેજ છે. ગોલમેન ભાર દઈને કહે છે કે બ્રેનની આ ફ્લેક્સિબિલિટી, ન્યુરોપ્લાસ્ટિસિટી એ આખી જિંદગી ચાલુ રહે છે, એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવા અને સુધારવા માટે ક્યારે મોડું નથી થતું. આપણે એડલ્ટ તરીકે પણ જો મહેનત કરીએ, પ્રેક્ટિસ કરીએ તો આપણી ઇમોશનલ સ્કિલ્સને ખાસ્સી સુધારી શકીએ છીએ.
આ સાંભળીને સારું લાગ્યું. અને છેલ્લો પાંચમો ભાગ ભાવનાત્મક સાક્ષરતા પર છે. અહીં ગોલમેન શું કહેવા માંગે છે?
અહીં ગોલમેન વ્યક્તિગત લેવલથી ઉપર ઉઠીને સોસાયટી લેવલની વાત કરે છે. સમાજમાં જે ડિપ્રેશન, વાયોલેન્સ, એડિક્શન જેવા પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે એને તેઓ એક વ્યાપક ભાવનાત્મક નિરક્ષરતા સાથે જોડે છે. એમનું કહેવું છે કે આજના ફાસ્ટ પેસ લાઈફમાં ઘણા બાળકો અને યુવાનોને જરૂરી ઇમોશનલ ગાઈડન્સ અને સ્કિલ્સ નથી મળતા.
તો આનો રસ્તો શું? આ ઇમોશનલ નિરક્ષરતા દૂર કરવા શું કરી શકાય?
ગોલમેનનો ઉપાય છે શાળાઓમાં ભાવનાત્મક અને સામાજિક શિક્ષણ, સોશિયલ એન્ડ ઇમોશનલ લર્નિંગ SEL ને રેગ્યુલર અભ્યાસક્રમનો ભાગ બનાવવો. જેમ આપણે મેથ્સ અને સાયન્સ શીખવીએ છીએ એટલું જ ઇમ્પોર્ટન્સ આપીને બાળકોને નાનપણથી જ પોતાની અને બીજાની લાગણીઓ સમજતા, કોન્ફ્લિક્ટ રિઝોલ્વ કરતા, એમ્પેથી ડેવલપ કરતા અને રિસ્પોન્સિબલ ડિસિશન લેતા શીખવવું જોઈએ. આનાથી આપણે વધારે હેલ્ધી, વધારે કેરિંગ અને વધારે એમ્પેથેટિક સમાજ બનાવી શકીશું.
બહુ જ પાયાનો વિચાર છે આ. ચાલો હવે આખી વાતચીતના જે મુખ્ય સંદેશા છે એને એકવાર ફરી જોઈ લઈએ. મારા માટે તો પહેલો અને સૌથી મોટો મેસેજ એ છે કે લાઈફમાં સક્સેસ માટે EQ ઘણીવાર IQ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ, એકેડેમિક બ્રિલિયન્સ જરૂરી છે પણ પૂરતું નથી. રિયલ વર્લ્ડમાં રિલેશનશિપ બનાવવી, ટીમમાં કામ કરવું, પ્રેશર હેન્ડલ કરવું, ફેલિયરમાંથી પાછા ઊભા થવું, આ બધું EQ પર ડિપેન્ડ કરે છે. અને બીજો મેસેજ જે ખૂબ જ આશા આપે છે એ કે EQ શીખી શકાય છે, એને ડેવલપ કરી શકાય છે.
પણ આ શીખવું સહેલું છે, એના માટે શું જોઈએ?
સહેલું કદાચ ના હોય પણ શક્ય ચોક્કસ છે. એના માટે કોન્શિયસ એફર્ટ જોઈએ, ધીરજ અને પ્રેક્ટિસ જોઈએ. ત્રીજો કી આઈડિયા છે કે સ્વજાગૃતિ એ ઇમોશનલ ઇન્ટેલિજન્સનો પાયો છે. જ્યાં સુધી આપણે આપણી અંદર શું ચાલી રહ્યું છે એ નહીં સમજીએ ત્યાં સુધી એને બદલી પણ નહીં શકીએ કે બીજાને પણ નહીં સમજી શકીએ. આ જાણે આપણી અંદરની દુનિયાનો મેપ મેળવવા જેવું છે.
ચોથો પોઈન્ટ છે સહાનુભૂતિનું મહત્વ. બીજાના શૂઝમાં પોતાને મૂકીને વિચારવાની ક્ષમતા આપણને વધુ સારા માણસ બનાવે છે. એ આપણને બીજા સાથે જોડે છે.
અને પાંચમો મેસેજ એ ભાવનાત્મક શિક્ષણની સામાજિક જરૂરિયાત પર ભાર મૂકે છે. આપણે આપણા બાળકોને અને નેક્સ્ટ જનરેશનને ઇમોશનલી લિટરેટ બનાવવાની જવાબદારી લેવી પડશે, જેથી તેઓ લાઈફના ચેલેન્જીસને વધારે સારી રીતે ફેસ કરી શકે અને એક હેલ્ધી સમાજ બને.
પુસ્તકમાં અમુક વાક્યો છે જે ખરેખર યાદ રહી જાય, જેમ કે આપણા બે મન છે, એક જે વિચારે છે અને બીજું જે અનુભવે છે. આ સિમ્પલ લાઇન બહુ ઊંડી વાત કહે છે.
હા, એ લોજિક અને ઇમોશન વચ્ચેના બેલેન્સની જરૂરિયાત બતાવે છે. બેસ્ટ ત્યારે થાય જ્યારે બંને મન હાર્મનીમાં કામ કરે. લાગણીઓ દુશ્મન નથી પણ ઇમ્પોર્ટન્ટ સિગ્નલ છે જો આપણે એને સાંભળીએ તો.
બીજો એક વિચાર જે ખાસ કરીને કરિયર માટે બહુ પોપ્યુલર થયો છે, IQ તમને નોકરી અપાવે છે પણ EQ તમને પ્રમોશન અપાવે છે.
આ લાઇન વર્કપ્લેસમાં EQની પ્રેક્ટિકલ વેલ્યુ બતાવે છે. ટેકનિકલ નોલેજ તો જોઈએ જ, પણ લીડરશિપ રોલમાં આગળ વધવા માટે પહેલાં પીપલ સ્કિલ્સ, ઇન્ફ્લુઅન્સ કરવાની ક્ષમતા, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, આ બધું EQ પર આધાર રાખે છે અને એ વધારે જરૂરી બની જાય છે.
અને ફરી એકવાર પેલો પાયાનો વિચાર, સ્વજાગૃતિ ભાવનાત્મક બુદ્ધિનો આધાર છે. આ વાત વારે વારે આવે છે કારણ કે એ એટલી ફંડામેન્ટલ છે.
બિલકુલ. અને છેલ્લો વિચાર જે આપણે લઈએ, ભાવનાત્મક મગજ વિચારશીલ મગજ કરતાં ઘટના પર વધુ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. આ આપણને યાદ કરાવે છે કે આપણું ફર્સ્ટ રિએક્શન ઘણીવાર ઇમ્પલ્સિવ હોય છે અને સેલ્ફ રેગ્યુલેશન માટે કોન્શિયસ એફર્ટ કેમ જરૂરી છે. પેલી એક સેકન્ડ થોભી જવાની ક્ષમતા જ બહુ મોટો ફરક પાડી શકે છે.
તો આ બધી સમજણને આપણે રોજેરોજની લાઈફમાં કેવી રીતે વાપરી શકીએ? થોડા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ જોઈએ. માનો કે ઓફિસમાં કોઈએ તમારા કામ માટે નેગેટિવ ફીડબેક આપ્યો, EQ અહીં શું મદદ કરી શકે?
સારો જવાન. સૌથી પહેલા સેલ્ફ અવેરનેસ તમને હેલ્પ કરશે સમજવામાં કે તમને કેવું લાગી રહ્યું છે, ગુસ્સો, નિરાશા, શરમ. પછી સેલ્ફ રેગ્યુલેશન તમને તરત ડિફેન્સિવ થવાને બદલે શાંતિથી સાંભળવામાં હેલ્પ કરશે. એમ્પથીથી તમે ફીડબેક આપનારનો ઈરાદો સમજવાની ટ્રાય કરી શકો, કદાચ એ હેલ્પ કરવા માંગે છે. અને સોશિયલ સ્કિલ્સ વાપરીને તમે ક્લેરિફિકેશન માટે સવાલ પૂછી શકો અને કન્સ્ટ્રક્ટિવલી વાત કરી શકો, જેથી આગળ સુધારો થાય, આખી સિચ્યુએશનને કોન્ફ્લિક્ટ બનતી રોકી શકાય.
બહુ સરસ. અને રિલેશનશિપમાં, ધારો કે પાર્ટનર સાથે કે મિત્ર સાથે મતભેદ થયો,
ત્યાં પણ આ જ પ્રિન્સિપલ્સ કામ લાગે. પોતાની ફીલિંગ, ગુસ્સો, દુઃખ ઓળખો. બ્લેમ કરવાને બદલે મને આવું લાગ્યું એમ કહો. સેલ્ફ અવેરનેસ પ્લસ સોશિયલ સ્કિલ. બોલતા પહેલાં એક પોઝ લો. સેલ્ફ રેગ્યુલેશન. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સામેવાળાની વાત ધ્યાનથી સાંભળો અને એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાની ટ્રાય કરો. એમ્પથી, આનાથી ઝઘડા ઓછા થાય અને કનેક્શન સ્ટ્રોંગ બને.
પેરેન્ટિંગમાં પણ આ બહુ કામ લાગે. બાળકોને એમની ફિલિંગ્સ ઓળખતા અને એક્સપ્રેસ કરતા શીખવવું, ગુસ્સો કે નિરાશા જેવી અઘરી લાગણીઓ સાથે હેલ્ધી રીતે ડીલ કરતા શીખવવું.
બિલકુલ. અને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં પણ ઇક્યુનો મોટો રોલ છે. સ્ટ્રેસના ફિઝિકલ સાઇન્સ, શ્વાસ ચડવો, પેટમાં ગડબડ ને ઓળખીને તરત ડીપ બ્રીધિંગ જેવી ટેકનિક વાપરવી, સેલ્ફ અવેરનેસ પ્લસ સેલ્ફ રેગ્યુલેશન, એ આપણને વધારે કામ અને બેલેન્સ રહેવામાં હેલ્પ કરી શકે છે.
આ આખી વાતચીત પરથી મારા માટે જે મોટો ટેકઅવે છે એ છે કે આપણે આપણી ઇમોશનલ સ્કિલ્સને બહુ ઓછી આંકીએ છીએ. સક્સેસ અને હેપીનેસ ખાલી આપણી બુદ્ધિ કે મહેનત પર જ નહીં, પણ આપણે આપણી અને બીજાની લાગણીઓને કેટલું સારી રીતે સમજીએ છીએ અને મેનેજ કરીએ છીએ એના પર પણ બહુ આધાર રાખે છે. અને એ જાણીને બહુ સારું લાગ્યું કે આ સ્કિલ્સ શીખી શકાય છે, ડેવલપ કરી શકાય છે.
અને મારા માટે સૌથી ઇમ્પ્રેસિવ વાત એ રહી કે લાગણીઓ એ કોઈ નબળાઈ નથી, પણ એક જાતનો ડેટા છે, આપણો ઇન્ટરનલ ગાઈડન્સ સિસ્ટમ છે. જો આપણે એને ધ્યાનથી સાંભળીએ અને સમજીએ તો એ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં અને વધુ સારા સંબંધો બનાવવામાં મદદ કરી શકે છે. આ પુસ્તક ખરેખર આપણને આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને વધારે ઊંડાણથી સમજવા માટે એક નવી લેંગ્વેજ અને ફ્રેમવર્ક આપે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.